एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी द्वारा संपादित रचनावली पठन शैलेश 138 वैराग्य शतक कवि भर्तृहरि। भलोरे त्याग भर्थरी तणो तजी सोळ से नारजी जेवी पंक्ति ने एक तारा पर गाता कोई भर्थरी ने गणाय जोयो हशे। आ भर्थरी शब्दनु मूळ अने त्याग वैराग्यना भजन गाता जोगीनु मूळ भर्तृहरिमां छे। ए ज भर्तृहरि राजा जेने राणी पिंगळा साथे साकळीने लोको ओळखे छे। कहेवाय छे के भर्तृहरिने कोई योगीए अमर फळ आपेलुं। भर्तृहरिए पोतानी प्रिय पत्नी पिंगळाने ए फळ आप्युं। पिंगळा कोई घोड़ावाळाना प्रेममां हती। पिंगळाए घोड़ावाळाने फळ आप्युं। ઘોડાવાળો કોઈ વેશ્યાના પ્રેમમાં હતો, એણે વેશ્યાને ફળ આપ્યું અને વેશ્યા રાજા ભર્તૃહરિના પ્રેમમાં હતી, તે વેશ્યાએ એ ફળ ભર્તૃહરિને પહોંચાડ્યું। ફળ ફરી ફરીને ભર્તૃહરિ પાસે આવતા ભર્તૃહરિને આખી વાત સમજાઈ ગઈ। ભર્તૃહરિ બોલી ઉઠ્યા, ધિક્કાર છે એને, પેલાને, કામદેવને, આને ને મને। આ પછી ભર્તૃહરિએ રાજપાટ છોડી નાથ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી। આ કથા સાચી હોય કે ન હોય, પણ ભર્તૃહરિનો આ જગત તરફનો વૈરાગ્ય, એ વૈરાગ્ય પર એમણે લખેલા સંસ્કૃતના 100 શ્લોકોનું વૈરાગ્ય શતક સાચુકલું છે। ભર્તૃહરિએ શૃંગાર શતક અને નીતિ શતક પણ લખ્યા છે, પરંતુ વૈરાગ્ય શતકના 100 શ્લોકોમાં એમણે જે જગતનો નજીકથી પરિચય કર્યો હતો એ અનુભવને બરાબર ઉતાર્યો છે। એટલે જ ભર્તૃહરિ મંગલાચરણમાં પણ પરબ્રહ્મને સ્વ અનુભૂતિના એક સાર તરીકે વંદન કરે છે। કવિ નરસિંહરાવ દિવેટિયાએ કહ્યું છે તેમ, આપણો અનુભવ છે કે જીવન દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલું છે। એમાંય સુખની વ્યાખ્યા તો એવી થાય છે કે સુખ એટલે ઓછું દુઃખ। ભર્તૃહરિ તો એક ડગલું આગળ વધી જણાવે છે કે મનુષ્ય તરસથી પીડાતો હોય તો એ પાણી પીએ છે, ભૂખથી પીડાતો હોય તો એ ભોજન કરે છે, અને કામાગ્નિથી પીડાતો હોય તો સ્ત્રી સાથે સમાગમ કરે છે। આમ સુખ તો દુઃખને નિવારવાનો એક ઉપાય માત્ર છે, અને તે પણ ક્ષણિક ઉપાય છે। મનુષ્ય ફરી તરસ્યો અને ભૂખ્યો થાય છે, ફરીને એને કામાગ્નિ પીડવા માંડે છે। જીવનની આ ક્ષણિકતા અને ભંગુરતાનો અનુભવ વૈરાગ્ય શતકમાં જુદે જુદે સ્વરૂપે ફૂટ્યા કર્યો છે। ભર્તૃહરિ કહે છે, પેલી રમ્ય નગરી, પેલો મહાન રાજા, પેલું સામંતોનું મંડળ, એની બાજુમાં પંડિતોની સભા, પેલી ચંદ્રમુખી સુંદરીઓ, પેલા શુરવીર રાજકુમારો, પેલા સ્તુતિ લલકારતા બંદીજનોની કથા, આ બધું જ કાળના પ્રભાવમાં આવી સ્મૃતિના માર્ગે જતું રહે છે। ભર્તૃહરિ કાળની ચોપાટને બરાબર જુએ છે। જ્યાં એક ઘરમાં અનેક માણસો હતા ત્યાં એક માત્ર રહી જાય છે, જ્યાં એક હતો ત્યાં બહુ માણસો ઉમેરાય છે અને છેવટે કોઈ રહેતું નથી। આમ દિવસ અને રાત પાસા ફેંકતો કાળ જીવોને સોકટી બનાવી ત્રિભુવન ફલક પર ચોપાટ ખેલે છે। ભર્તૃહરિ જગતને નાટક કલ્પે છે, કહે છે, ક્ષણિક બાળક બનીને, ક્ષણિક કામરસિક બનીને, ક્ષણિક દરિદ્ર બનીને, ક્ષણિક ધનિક બનીને, વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલો અને કરચલીવાળો માણસ નટની માફક સંસાર પૂરો કરીને યમના પડદા પાછળ જતો રહે છે। ક્યારેક ભર્તૃહરિ પાસે જગત અવઢવ બનીને ઊભું રહે છે, ક્યાંક વીણા વાદન છે તો ક્યાંક હાહાની રોકકળ છે, ક્યાંક સુંદર સ્ત્રીઓ છે તો ક્યાંક જીર્ણ જર્જર વૃદ્ધ મનુષ્યો છે, વિદ્વાનોની ગોષ્ઠી છે તો ક્યાંક દારૂ પીને થતી મારપીટ છે। આ સંસાર અમૃતમય છે કે વિષમય? ભર્તૃહરિને ખાતરી છે કે મેઘના મંડપમાં ચમકતી વીજળી જેવો ભોગ ચંચળ છે અને પવનથી વિખરાઈ ગયેલા વાદળમાં બચેલા પાણીના બુંદ જેવું આયુષ્ય પણ ચંચળ છે. જો મેરુ જેવો પર્વત પ્રલયના અગ્નિ ઝપાટે ગબડી પડતો હોય, સમુદ્ર શોષાઈ જતા હોય અને પર્વત મૂળોથી ટકાવી રાખેલી પૃથ્વીનો પણ અંત આવતો હોય, તો હાથીના બચ્ચાના કાનના આગળના ભાગ જેવા ચંચળ દેહની વાત શી કરવી? 100 વર્ષ ટકતા આ દેહના સમયપટને ભર્તૃહરિએ બહુ કરુણ વાસ્તવિકતાથી નિહાળ્યો છે. 100 વર્ષના આયુષ્યમાંથી અડધું 50 વર્ષ રાતોમાં ચાલ્યું જાય છે. એમાંથી પહેલા ભાગનું અડધું 12.5 વર્ષ બાળપણમાં અને પાછળના ભાગનું અડધું 12.5 વર્ષ ઘરડાપામાં વીતી જાય છે. બાકીનું આયુષ્ય રોગ વિયોગ અને દુઃખ સહિતની કોઈની નોકરી કરવામાં વેડફાય છે. પાણીના તરંગ જેવા એકદમ ચંચળ જીવનમાં સુખ ક્યાંથી હોય? આ ચંચળતા ભર્તૃહરિને તીવ્ર પ્રશ્નો તરફ લઈ જાય છે. કહે છે, સમુદ્ર તરંગોમાં, પરપોટામાં, વીજ ચમકારામાં, સ્ત્રીઓમાં, અગ્નિજ્વાળાના આગળના ભાગમાં, સર્પમાં અને નદીના વેગમાં શી રીતે વિશ્વાસ રખાય? આવા ભંગુર જગત સાથે તૃષ્ણા મોહને કારણે બાંધી રાખતી હોવાથી ભર્તૃહરિએ વારંવાર તૃષ્ણાનું સ્વરૂપ સમજાવ્યું છે. ભર્તૃહરિ એમની બહુ પ્રસિદ્ધ ઉક્તિમાં કહે છે કે અમે ભોગોને ભોગવ્યા નથી, ભોગોએ અમને ભોગવ્યા છે. અમે તપ નથી તપ્યા, અમે સંતાપ પામ્યા છીએ. કાળ નથી ચાલી ગયો, અમે જ ચાલ્યા ગયા છીએ. તૃષ્ણા જીર્ણ નથી થઈ, અમે જ જીર્ણ થઈ ગયા છીએ. આગળ કહે છે, મોં પર કરચલીઓ આવી ગઈ, માથા પર પાળિયા આવ્યા, અંગો ઢીલા થઈ ગયા, પણ તૃષ્ણા તો જુવાનને જુવાન થતી ગઈ. ભર્તૃહરિએ તૃષ્ણાનું વૈશ્વિક સ્વરૂપ બતાવ્યું છે. ખજાનાની શંકાથી પૃથ્વીનું તળિયું ખોદી કાઢ્યું, પર્વતની ધાતુઓને ગાળી નાખી દરિયા પાર કર્યા, રાજાઓને સંતોષ્યા, મંત્રની આરાધનાની ઈચ્છા સાથે સ્મશાનમાં રાતો કાઢી, એક ફૂટી કોડી પણ હાથ ન લાગી. તૃષ્ણાના આવા સ્વરૂપથી પરિચિત હોવાથી જ ભર્તૃહરિ છેવટે કહે છે કે જેની તૃષ્ણા મોટી છે તે દરિદ્ર છે. જેમ બાહ્ય જગતનો, તેમ ભર્તૃહરિએ અંદરના જગતનો પણ નજીકથી અનુભવ કરાવ્યો છે. વૈરાગ્ય શતકમાં એક સ્થાને મનની ગતિને વર્ણવી છે, વિપત્તિના દંડથી વારંવાર ફેરવી, ચિંતાના ચાકડા પર ચડાવી, બળાત્કારે માટીની માફક મનને પિંડ બનાવી, બ્રહ્મા કુંભારની જેમ મારા મનને છુપાવી રાખે છે. એનો કર્યો ઘાટ થશે ખબર નથી. આમ તો ભર્તૃહરિના 170 શ્લોકો કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા નથી કે વિચારનો ચોક્કસ વિકાસ પણ બતાવતા નથી, પણ વૈરાગ્યને લક્ષ્ય કરીને એને જુદી જુદી દિશામાંથી સ્પર્શ કર્યો છે. સંસારનો સરી જવાનો સ્વભાવ મનુષ્યને માટે હંમેશા વેદનાનો વિષય રહ્યો છે. આ સંસારમાં ગોઠવાયા છતાં ક્યારેક ગોઠવાયા જેવું લાગતું નથી, ક્યારેક સંસાર જ ગોઠતો નથી. ભાવોના આવા તબક્કાઓમાંથી દરેક મનુષ્ય પસાર થાય છે. આવા તબક્કા આવે છે ને જાય છે. આવા કોઈ તબક્કાઓમાંથી વૈરાગ્ય શતક પાંગર્યું લાગે છે. તેથી જ ભર્તૃહરિએ અહીં સંસારને છોડવાની વાત કરીને પણ સંસારની બહુ નજીકથી અને ઊંડી સમજ આપી છે, અને એ જ આ કૃતિનું રહસ્ય છે. આ રહસ્ય જ વૈરાગ્ય શતકને સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે.